એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. સૌનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે છે ને, આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આપણા બધાને લાગુ પડે છે, આપણું વ્યક્તિત્વ. એટલે કે આપણે કેમ અમુક રીતે જ વર્તીએ છીએ, બીજા લોકો કરતાં આપણે જુદા કેમ છીએ.
હા, અને આ સવાલોના જવાબ ખાલી જાણવા ખાતર નથી, એની પાછળ ઊંડો અર્થ છે.
બરાબર. તો આજે આપણે આ વ્યક્તિત્વને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને મનોવિજ્ઞાની કોલિન ડિયંગ એમના બિગ ફાઇવ મોડેલ પરના કામ દ્વારા.
હા, કારણ કે વ્યક્તિત્વને સમજવું મતલબ કે આપણી જાતને ઓળખવી, એનાથી આપણા સંબંધો પણ સુધરે અને ખબર છે જીવનમાં કઈ દિશા પકડવી એમાં પણ મદદ મળે. ડિયંગનું કામ આપણને સમજાવે છે કે વ્યક્તિત્વ પાછળ એક ચોક્કસ હેતુ છે, એક ભૂમિકા છે, એ ખાલી એમને જ નથી.
બહુ રસપ્રદ. તો ચાલો શરૂઆત કરીએ એ વ્યક્તિથી જેમણે આટલું મહત્વનું કામ કર્યું છે. કોણ છે આ ડોક્ટર કોલિન ડિયંગ, જરા વિસ્તારથી જણાવશો?
ચોક્કસ. ડોક્ટર કોલિન ડિયંગ એ યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં મનોવિજ્ઞાનના પ્રોફેસર છે. એમનું મુખ્ય કામ છે વ્યક્તિત્વ મનોવિજ્ઞાન, અને ખાસ કરીને વ્યક્તિત્વ અને આપણું મગજ કેવી રીતે જોડાયેલું છે, જેને વ્યક્તિત્વ ન્યુરોસાયન્સ કહેવાય, એમાં એમનું નામ બહુ મોટું છે. દુનિયાના ટોચના નિષ્ણાતોમાં ગણાય છે.
ઓકે, વ્યક્તિત્વની વાતો તો ઘણા કરે છે, પણ ડિયંગની એવી કઈ ખાસ વાત છે જે એમને બીજાઓથી અલગ પાડે છે?
એમની ખાસિયત એ છે કે એ ખાલી વર્ણન નથી કરતા કે આ વ્યક્તિ આવી છે. એ પૂછે છે આવું શા માટે છે અને આપણા મગજમાં આ કેવી રીતે કામ કરતું હશે. મતલબ એમણે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને જીવવિજ્ઞાન એટલે કે મગજની રચના, એના રસાયણો, એ બધા વચ્ચેનો સંબંધ જોડ્યો છે.
અચ્છા, એટલે થિયરી અને બાયોલોજીનું મિશ્રણ.
બરાબર. એમની સાયબરનેટિક બિગ ફાઇવ થિયરી, જેને ટૂંકમાં CB5T કહે છે, એ આ જ સમજાવવાનો પ્રયાસ કરે છે કે ભાઈ આ વ્યક્તિત્વ જે રીતે ઘડાયું છે એની પાછળ કોઈ તર્ક છે, કોઈ કારણ છે.
સાયબરનેટિક શબ્દ થોડો ટેકનિકલ લાગે છે, પણ ચાલો એમના મુખ્ય વિચાર પર આવીએ. આ બિગ ફાઇવ મોડલ શું છે એના વિશે થોડું કહો.
બિગ ફાઇવ, જેને ઘણા લોકો ઓશિયન તરીકે પણ ઓળખે છે, એ ખરેખર તો દાયકાઓના સંશોધનનું પરિણામ છે. એ કહે છે કે દુનિયાભરમાં ગમે તે સંસ્કૃતિમાં જાઓ, લોકોના વ્યક્તિત્વના જે મુખ્ય તફાવતો છે એને મોટાભાગે પાંચ મુખ્ય પરિમાણોમાં સમજી શકાય.
કયા પાંચ?
એ પાંચ છે અનુભવ માટે નિખાલસતા, ઓપનનેસ, પછી પ્રમાણિકતા, કોન્શિયન્શિયસનેસ, બહિર્મુખતા, એક્સ્ટ્રાવર્ઝન, સહમતતા, અગ્રીએબલનેસ, અને છેલ્લું ન્યુરોટિઝમ, ન્યુરોટિસિઝમ. OCEAN.
ઓકે, OCEAN. એટલે શું આપણને પાંચ ખાનામાં વહેંચી દેવામાં આવે છે કે ભાઈ તમે બહિર્મુખી છો અને પેલા અંતર્મુખી?
ના ના, બસ આ જ સૌથી મોટી ગેરસમજ છે જેને દૂર કરવાની છે. આ કોઈ ટાઈપ કે લેબલ નથી, આ તો માપદંડ છે. જેમ કે આપણે ઊંચાઈ માપીએ કે વજન માપીએ, દરેક વ્યક્તિ આ પાંચે માપદંડ પર ક્યાંક ને ક્યાંક હોય છે. કોઈમાં કંઈક વધુ, કોઈમાં ઓછું, કોઈમાં વજગાળાનું.
અચ્છા, એટલે સ્કેલ જેવું થયું.
બરાબર, સ્કેલ જેવું. અને કોઈ એક વ્યક્તિ બહિર્મુખતામાં પણ ઊંચી હોઈ શકે અને પ્રમાણિકતામાં પણ ઊંચી હોઈ શકે. એટલે ડિંગ ભાર મૂકે છે કે આ માત્ર નામ નથી, પણ આપણી અંદર કામ કરતી વાસ્તવિક મનોવૈજ્ઞાનિક સિસ્ટમ્સ છે.
સિસ્ટમ્સ. તો પછી સવાલ એ થાય કે આ પાંચ જ સિસ્ટમ કેમ? પાંચનો આંકડો ક્યાંથી આવ્યો? અહીં પેલી સાયબરનેટિક્સ વાળી વાત આવે છે ને?
એકદમ સાચું, અહીં જ સાયબરનેટિક્સનો વિચાર આવે છે. અને સાયબરનેટિક્સનો મૂળ વિચાર બહુ અઘરો નથી, સાવ સરળ છે.
કઈ રીતે?
કોઈ પણ સિસ્ટમ જેનું કોઈ લક્ષ્ય હોય, કોઈ ગોલ હોય,
હા,
એ ગોલ તરફ જવા માટે કામ કરે, પછી જુએ કે પરિણામ શું આવ્યું, એટલે કે ફીડબેક લે, અને પછી જરૂર લાગે તો પોતાના કામમાં ફેરફાર કરે, એડજસ્ટમેન્ટ કરે.
જેમ કે આપણે ગાડી ચલાવીએ ત્યારે રસ્તા પર ધ્યાન રાખીને સ્ટિયરિંગ ફેરવતા રહીએ છીએ, લક્ષ્ય છે લેનમાં રહેવાનું.
બરાબર. અથવા પેલું એસીનું ઉદાહરણ, રૂમને ઠંડો રાખવાનું લક્ષ્ય છે એટલે ટેમ્પરેચર માપીને ચાલુ બંધ થયા કરે.
હા, સમજાયું. એ ફીડબેક લૂપ કહેવાય ને?
હા, એ જ ફીડબેક લૂપ. તો ડિયંગ કહે છે કે આપણું મગજ પણ મૂળભૂત રીતે આવી જ એક ધ્યેય નિર્દેશિત સિસ્ટમ છે. આપણે સતત કોઈને કોઈ લક્ષ્ય તરફ કામ કરતા હોઈએ છીએ.
અને બિગ ફાઇવ લક્ષણ?
હા, એ આ સિસ્ટમના મૂળભૂત સેટિંગ્સ જેવા છે. એ નક્કી કરે છે કે આપણે જીવનના સામાન્ય ધ્યેયો જેમ કે મિત્રો બનાવવા, કામ પૂરું કરવું, નવું શીખવું, જોખમથી બચવું, એ બધા તરફ કેવી રીતે વધીશું. દરેક લક્ષણની આમાં એક ચોક્કસ ભૂમિકા છે, એક રોલ છે.
અરે વાહ, એટલે વ્યક્તિત્વ એ આપણી ઓપરેટિંગ સિસ્ટમના પેરામીટર્સ જેવું થયું, જે નક્કી કરે છે કે આપણે દુનિયા સાથે કેવી રીતે કામ કરીશું. આ જ છે CB5T, સાયબરનેટિક બિગ ફાઇવ થિયરીનો સાર.
હા, ટૂંકમાં કહીએ તો બિલકુલ એ જ. દરેક લક્ષણ જીવનના કોઈક મૂળભૂત પડકારનો સામનો કરવા માટે વિકસ્યું છે. એની એક ચોક્કસ ભૂમિકા, રોલ છે.
કઈ રીતે? જરા ઉદાહરણ આપશો.
જેમ કે બહિર્મુખતા, એક્સ્ટ્રાવર્ઝન. એ શું છે? એ દુનિયામાં જે સારા પુરસ્કારો છે, મિત્રતા, સફળતા, આનંદ, એના તરસનું ખેંચાણ છે, એને શોધવાની વૃત્તિ છે. એ આપણું એક્સપ્લોરેશન એન્જિન છે એમ કહી શકાય.
ઓકે. અને ન્યુરોટિસિઝમ, એ તો નકારાત્મક લાગે છે.
હા, ન્યુરોટિસિઝમ એ દુનિયામાં રહેલા જોખમો, મુશ્કેલીઓ, નકારાત્મક બાબતો પ્રત્યેની સંવેદનશીલતા છે. એ આપણી એલાર્મ સિસ્ટમ છે, આપણને સાવચેત કરે છે.
રાઈટ. પછી સહમતતા.
સહમતતા, એગ્રીએબલનેસ, એ બીજા લોકો સાથે હળીમળીને રહેવા માટે, સહકાર સાધવા અને ઝઘડા ટાળવા માટેની ક્ષમતા છે, આપણું સોશિયલ ગ્લુ જેવું.
ઓકે. અને પ્રમાણિકતા.
પ્રમાણિકતા, કોન્શિયસનેસ, આ બહુ મહત્વનું છે. કોઈ ધ્યેય પર ટકી રહેવું, લાંબા ગાળાના કામ પૂરા કરવા અને આપણા આવેગો પર, ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું, આ આપણું ટાર્ગેટ ફોકસ અને સેલ્ફ કંટ્રોલ છે.
અને છેલ્લું, નિખાલસતા.
નિખાલસતા બુદ્ધિ, ઓપનનેસ ઇન્ટલેક્ટ, આ નવા વિચારો, નવી માહિતી, નવા અનુભવો પ્રત્યેનું ખુલ્લાપણું છે અને એને સમજવાની, એના પર વિચારવાની ક્ષમતા, આપણી લર્નિંગ અને આઈડિયા જનરેશન સિસ્ટમ.
વાહ, આ તો વ્યક્તિત્વને જોવાની એક સાવ નવી જ રીત છે. ખાલી હું આવો છું એમ નહીં, પણ હું આ રીતે કામ કરું છું એ સમજાવે છે. પણ એક મિનિટ, આ બધું ખાલી મનની વાતો છે કે પછી આપણા શરીરમાં, મગજમાં પણ આનો કોઈ આધાર છે?
બહુ જ અગત્યનો સવાલ પૂછ્યો તમે. અને ડિયંગના સંશોધનનો મોટો હિસ્સો આ જૈવિક કડીઓ શોધવા પર જ રહ્યો છે. એમણે જોયું કે આ પાંચ લક્ષણોની પાછળ બે મોટા સુપર ફેક્ટર કામ કરે છે. એમને મેટાટ્રીટ્સ કહે છે.
સુપર ફેક્ટર, એ શું વળી?
એ બે છે, પ્લાસ્ટિસિટી અને સ્ટેબિલિટી.
પ્લાસ્ટિસિટી અને સ્ટેબિલિટી, એનો શું મતલબ?
પ્લાસ્ટિસિટી એટલે લવચિકતા, બદલાવની ક્ષમતા. એમાં મુખ્યત્વે બહિર્મુખતા અને નિખાલસતા બુદ્ધિ આવે છે. આ શું બતાવે છે? વ્યક્તિની નવી વસ્તુઓ શોધવાની, એક્સપ્લોર કરવાની વૃત્તિ, નવા લક્ષ્યો, નવા વિચારો, નવા અનુભવો તરફ જવાની ઈચ્છા.
ઓકે, એક્સપ્લોરેશન. અને સ્ટેબિલિટી?
સ્ટેબિલિટી એટલે સ્થિરતા. એમાં મુખ્યત્વે ન્યુરોટિસિઝમ, પણ ઉલટી રીતે, એટલે કે ભાવનાત્મક સ્થિરતા. સહમતતા એ અને પ્રામાણિકતા સી આવે છે. આ શું બતાવે છે? વ્યક્તિની હાલના જે લક્ષ્યો છે, જે યોજનાઓ છે, એને જાળવી રાખવાની એક્સપ્લોઇટ વૃત્તિ, એના પર ટકી રહેવું, ડિસ્ટ્રેક્શનથી બચવું.
એટલે જીવનમાં સતત આ બે વચ્ચે બેલેન્સ કરવાનું હોય છે. કંઈક નવું શોધવું, પ્લાસ્ટિસિટી, અને જે હાથમાં છે એને બરાબર પૂરું કરવું, સ્ટેબિલિટી. આ તો રોજનો અનુભવ છે.
બિલકુલ, આ જ જીવનનો મૂળભૂત પડકાર છે. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે?
શું?
આ બંને મેટાટ્રીટ્સ, પ્લાસ્ટિસિટી અને સ્ટેબિલિટી, એ આપણા મગજના બે મુખ્ય રસાયણો સાથે સીધા જોડાયેલા છે, ડોપામાઇન અને સેરોટોનિન.
ઓ, ડોપામાઇન અને સેરોટોનિન. હા, આ નામ તો સાંભળ્યા છે, ઘણા ચર્ચામાં રહે છે.
હા, તો ડોપામાઇન, જેને ઘણીવાર મોટિવેશન કે ઈચ્છાનું કેમિકલ કહે છે, એ પ્લાસ્ટિસિટી પાછળનું મુખ્ય એન્જિન છે. એ આપણને પુરસ્કાર તરફ ધકેરે છે, નવી વસ્તુઓ શીખવા માટે પ્રેરણા આપે છે, એટલે કે એ એક્સપ્લોરેશનને બળ આપે છે.
અને સેરોટોનિન?
બીજી બાજુ સેરોટોનિન આપણી લાગણીઓ અને આવેગોને કંટ્રોલ કરવામાં, નિયમનમાં મદદ કરે છે. એ સ્ટેબિલિટીનો આધાર છે. એ આપણને શાંત રહેવામાં, ફોકસ કરવામાં અને જે નેગેટિવ ઇમોશન્સ છે એનાથી બચવામાં મદદ કરે છે. ટૂંકમાં એ સ્ટેબિલાઇઝર છે.
એટલે આપણું વ્યક્તિત્વ અમુક અંશે આપણા મગજના કેમિકલ્સ પર પણ આધાર રાખે છે એમ. તો શું એનો મતલબ એ થયો કે આપણે જેવા છીએ એવા જ રહીશું, બદલાઈ ન શકીએ?
જુઓ, આધાર રાખે છે અને નક્કી થઈ જાય છે, એ બેમાં ફરક છે. આપણા જીન્સ અને આપણું ન્યુરોબાયોલોજી એક મજબૂત પાયો જરૂર પૂરો પાડે છે, આપણી વૃત્તિઓ નક્કી કરે છે, પણ એ પાયા પર ઇમારત કેવી બનશે એ આપણા અનુભવો, આપણું વાતાવરણ અને સૌથી મહત્વનું આપણા સભાન પ્રયાસો પર પણ આધાર રાખે છે. એટલે જ ડિયંગ કહે છે, અને આ બહુ મહત્વનું વાક્ય છે, વ્યક્તિત્વ તમારું ભાગ્ય નથી પણ તમારું પ્રારંભિક બિંદુ જરૂર છે.
વાહ, આ સાંભળીને થોડી રાહત થઈ, પણ મને એક વાત હજી ખટકે છે. પેલી પાંચ મુખ્ય બાબતો ઓશિયન એ ક્યારેક થોડી જનરલ નથી લાગતી? જેમ કે બે લોકો પ્રમાણિક કેટેગરીમાં ઊંચા હોય પણ એક કદાચ ખૂબ જ વ્યવસ્થિત, ટાઈમ ટુ ટાઈમ કામ કરનાર હોય અને બીજો થોડો અવ્યવસ્થિત પણ હોય, પણ પાછો મહેનતુ બહુ હોય, તો એ બંનેને એક જ ખાનામાં કેવી રીતે મૂકી શકાય?
તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા, અને આ જ કારણ છે કે ડિયંગ અને એમના સાથીઓએ પાંચ મુખ્ય લક્ષણોને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે દરેકને બે પેટા પાસાઓમાં વહેંચ્યા, એટલે કુલ 10 પાસાઓ થયા. આનાથી ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે.
અચ્છા, કઈ રીતે? પેલું પ્રમાણિકતાનું ઉદાહરણ લઈએ તો?
હા, તો પ્રમાણિકતા સીને બે ભાગમાં વહેંચી. ઉદ્યમશીલતા એટલે કે મહેનત કરવાની ધગસ, કામ પૂરું કરવાની લગન, અને બીજું વ્યવસ્થિતતા એટલે કે ચોકસાઈ, સાફસફાઈ, નિયમોનું પાલન, પ્લાનિંગ.
ઓહ, એટલે પેલો અવ્યવસ્થિત પણ મહેનતુ માણસ ઉદ્યમશીલતામાં ઊંચો હશે પણ વ્યવસ્થિતતામાં નીચો.
બરાબર, પણ બંને મળીને એની પ્રમાણિકતાનું લેવલ નક્કી કરશે. એવી જ રીતે સહમતતાને પણ બે ભાગમાં વહેંચી છે. કરુણા એટલે બીજા માટે દયા, સહાનુભૂતિ રાખવી, અને વિનમ્રતા એટલે સામાજિક નિયમોનું પાલન કરવું, બીજાને માન આપવું, ઝઘડા ટાળવા.
શક્ય છે કે કોઈ ખૂબ પોલાઇટ હોય પણ કદાચ બીજાની તકલીફ ઓછી સમજતો હોય, અથવા ઉલટું.
હા, બિલકુલ. એવી જ રીતે બહિર્મુખતા ઈના બે પાસા છે. આગ્રહ એટલે કે પોતાની વાત કહેવી, લીડરશીપ લેવી, અને ઉત્સાહ એટલે લોકો સાથે ભળવું, આનંદ કરવો, પોઝિટિવ રહેવું.
અને ન્યુરોટિસિઝમ?
ન્યુરોટિસિઝમ એનના પણ બે. પાછી ખેંચ, વિડ્રોઅલ એટલે કે ચિંતા, ઉદાસી, શરમ તરફનો ઝુકાવ, અને અસ્થિરતા, વોલેટિલિટી એટલે ગુસ્સો આવવો, જલ્દી ઇમોશનલ થઈ જવું, ફ્રસ્ટ્રેટ થવું.
અને છેલ્લે નિખાલસતા.
નિખાલસતા બુદ્ધિ ઓઆઈના બે પાસા. નિખાલસતા બુદ્ધિ એટલે કળા, સૌંદર્ય, નવા અનુભવો પ્રત્યેનો લગાવ, અને બુદ્ધિ ઇન્ટેલેક્ટ એટલે કે વિચારો, તર્ક, ફિલોસોફી, કોયડા ઉકેલવામાં રસ.
અરે વાહ, આ 10 પાસાઓનું મોડેલ તો ખરેખર આપણી જાતને અને બીજા લોકોને સમજવામાં બહુ જ ઉપયોગી થઈ શકે એમ છે. પેલી લેબલવાળી વાતમાંથી બહાર નીકળીને વધુ ઊંડાણમાં જઈ શકીએ.
ચોક્કસ, એનાથી સમજણ વધુ સચોટ બને છે.
પણ એક સવાલ હજુ મનમાં રહી જાય છે. આટલી બધી વિવિધતા શા માટે? જો આ બધું ઉત્ક્રાંતિથી આવ્યું છે તો કોઈ એક બેસ્ટ વ્યક્તિત્વ કેમ ન બન્યું? બધા એવા કેમ ન થયા?
બહુ સારો સવાલ છે, અને એનો જવાબ એ છે કે કોઈ એક સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વ છે જ નહીં. કારણ કે અલગ અલગ વાતાવરણોમાં, અલગ અલગ પરિસ્થિતિઓમાં અલગ અલગ લક્ષણો ફાયદાકારક નીવડે છે.
જેમ કે
વિચારો, જો બધા જ લોકો ખૂબ જ બહિર્મુખી, હાઈ ઈ હોય, બધા જ જોખમ લેનારા હોય, તો સમાજ કેવી રીતે ચાલે? કદાચ વધુ અકસ્માતો થાય, સ્થિરતા ઓછી રહે.
હા,
અને જો બધા જ ખૂબ સાવચેત હોય, હાઈ એન્ડ હોય, ડરપોક હોય, તો નવી શોધખોળ કોણ કરે? નવા પ્રદેશોમાં કોણ જાય?
સાચી વાત છે.
એટલે માનવજાતિ તરીકે ટકી રહેવા અને વિકાસ પામવા માટે આ વિવિધતા જ જરૂરી છે. જાણે ઉત્ક્રાંતિએ અલગ અલગ શક્યતાઓ પર દાવ લગાવ્યો હોય, એ એક પ્રકારની રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજી છે. ડિયંગ કહે છે તેમ, અને આ મને બહુ ગમ્યું, વ્યક્તિત્વમાં વિવિધતા એ માનવ સ્વભાવમાં કોઈ ખામી નથી, એ તો એની એક ખાસિયત છે, એક ફીચર છે.
ખૂબ સરસ. તો આખી વાતનો નિષ્કર્ષ એ કાઢી શકાય કે આપણું વ્યક્તિત્વ એ કોઈ રેન્ડમ વસ્તુ નથી, પણ એક સુસંગત તાર્કિક સિસ્ટમ છે જેનો જૈવિક આધાર પણ છે અને જે જીવનના લક્ષ્યો, ગોલ્સ પૂરા પાડવામાં ચોક્કસ ભૂમિકા ભજવે છે.
બરાબર, અને આ સમજવું એ લગભગ આપણા પોતાના મન માટે એક યુઝર મેન્યુઅલ મેળવવા જેવું છે. જો આપણને ખબર હોય કે આપણી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, એની શક્તિઓ શું છે, એની મર્યાદાઓ શું છે, તો આપણે એનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, નહીં?
ચોક્કસ. તો હવે એ વાત કરીએ કે આ બધી સમજણનો આપણે રોજિંદા જીવનમાં, વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ.
ઘણી બધી રીતે. સૌથી પહેલો ફાયદો તો સ્વજાગૃતિ અને વ્યક્તિગત વિકાસમાં થાય. પેલું 10 પાસાઓનું મોડેલ છે ને, એના આધારે આપણે આપણી પોતાની પ્રોફાઇલને વધુ સારી રીતે સમજી શકીએ.
કઈ રીતે? કોઈ ઉદાહરણ?
ધારો કે કોઈ વ્યક્તિ જાણે છે કે એ અસ્થિરતા વોલેટેલિટીનું પાસુંમાં ઊંચી છે, મતલબ કે એને ગુસ્સો જલ્દી આવે છે, તો આ જાણકારી એમને પોતાના ગુસ્સાને ઓળખવામાં અને એને કાબૂમાં રાખવાની રીતો શીખવામાં મદદ કરી શકે.
હા, અથવા કોઈ જાણે કે પોતે ઉદ્યમશીલ ઇન્ડસ્ટ્રીયસ છે પણ વ્યવસ્થિતતા ઓર્ડરલીનેસ ઓછી છે, તો એ પોતાની મહેનત પર વધુ ફોકસ કરી શકે અને વ્યવસ્થા જાળવવા માટે કદાચ કોઈ ટૂલ કે સિસ્ટમ વાપરી શકે.
બરાબર. બીજો મોટો ફાયદો કારકિર્દીની પસંદગીમાં થઈ શકે. જેમ કે જે લોકો નિખાલસતા બુદ્ધિ ઓઆઈમાં ઊંચા હોય, એમને કદાચ સંશોધન, કળા, ડિઝાઇન કે નવા આઈડિયાવાળા ક્ષેત્રો વધુ ફાવે.
અને જે પ્રમાણિકતા સીમાં ઊંચા હોય, એ લોકો જ્યાં ભરોસો, જવાબદારી અને નિયમિતતા જરૂરી હોય, જેમ કે એકાઉન્ટિંગ, એન્જિનિયરિંગ, એડમિનિસ્ટ્રેશન, ત્યાં વધુ સફળ થઈ શકે.
બિલકુલ. અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું, સંબંધોમાં આ સમજણ ક્રાંતિ લાવી શકે છે.
એ કેવી રીતે?
આપણા પાર્ટનર, કુટુંબીજનો, મિત્રો, સહકર્મચારીઓ, એમના વ્યક્તિત્વના તફાવતોને જો આપણે સમજી શકીએ તો ઘણી બધી ગેરસમજો અને ઝઘડા ટાળી શકાય, સહાનુભૂતિ વધે.
હા, જેમ કે જો આપણો પાર્ટનર બહિર્મુખતા ઈમાં નીચો હોય, તો આપણે સમજી શકીએ કે એમને કેમ વારંવાર પાર્ટીમાં આવવું નથી ગમતું, એમને થોડો એકાંત સમય જોઈએ છે, એ એમનો સ્વભાવ છે.
અથવા જો કોઈ મિત્ર ન્યુરોટિસિઝમ એનમાં ઊંચો હોય, તો આપણે સમજી શકીએ કે એ નાની વાતમાં કેમ વધુ ચિંતા કરે છે અથવા ટીકા પ્રત્યે વધુ સંવેદનશીલ કેમ છે. એ જાણીને આપણે એમની સાથે વધુ સાચવીને વાત કરી શકીએ.
માનસિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ ઉપયોગી લાગે છે. જેમ તમે કહ્યું કે ઉચ્ચ એન કદાચ ચિંતા કે ડિપ્રેશનનું જોખમ વધારી શકે.
હા, પણ એ જાણકારીનો ઉપયોગ ડરવા માટે નહીં, પણ સાવચેત રહેવા અને પોતાની સંભાળ રાખવા માટે કરી શકાય. કઈ બાબતો આપણને સ્ટ્રેસ આપે છે એ સમજીને આપણે એનાથી બચવાના કે એનો સામનો કરવાના રસ્તા શોધી શકીએ. ઉચ્ચ પ્રમાણિકતા અને સહમતતા ઘણીવાર માનસિક સ્વાસ્થ્ય માટે રક્ષણાત્મક પરિબળ બને છે.
અને ટીમવર્ક કે લીડરશીપમાં પણ આનો ઉપયોગ થઈ શકે ને? અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા લોકોને ભેગા કરીને વધુ સંતુલિત અને અસરકારક ટીમ બનાવી શકાય.
ચોક્કસ. જે ટીમમાં પ્લાસ્ટિસિટી, નવા આઈડિયા લાવનારા, અને સ્ટેબિલિટી, એને અમલમાં મૂકનારા બંને પ્રકારના લોકોનું યોગ્ય મિશ્રણ હોય, એ ટીમ વધુ સફળ થવાની શક્યતા છે.
ખરેખર આજની આ ચર્ચાથી વ્યક્તિત્વને જોવાનો મારો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો છે. પહેલાં જે બધું અસ્તવ્યસ્ત અને રેન્ડમ લાગતું હતું, એ હવે એક હેતુપૂર્ણ કામ કરતી સિસ્ટમ જેવું લાગે છે. ખાસ કરીને પેલી સાયબરનેટિક થિયરી અને દરેક લક્ષણનો રોલ.
હા, મારા માટે પણ સૌથી મોટો ટેકઅવે એ છે કે વ્યક્તિત્વ એ કોઈ પથ્થર પરની લકીર નથી કે આપણે બંધાઈ ગયા. એ આપણી વૃત્તિઓ છે, આપણો સ્વભાવ છે, આપણો પ્રારંભિક બિંદુ છે. પણ આપણે એને સમજીને, એને સાથે કામ કરીને, આપણી શક્તિઓનો ઉપયોગ કરીને અને જ્યાં જરૂર છે ત્યાં સભાન પ્રયત્નોથી થોડો બદલાવ લાવીને પણ આગળ વધી શકીએ છીએ. પેલું 10 પાસાઓનું મોડેલ આમાં બહુ મદદરૂપ થાય છે.
અને બીજો મહત્વનો વિચાર એ કે દરેક વ્યક્તિત્વની પોતાની જગ્યા છે, પોતાનું મૂલ્ય છે. કોઈ એક સારો કે ખરાબ વ્યક્તિત્વ પ્રકાર નથી. આ સમજ આપણને પોતાની જાતને અને બીજાને વધુ સ્વીકારભાવથી જોવામાં મદદ કરે છે.
બરાબર કહ્યું. આ સમજણથી આપણે જજમેન્ટલ ઓછા થઈએ છીએ.
એકદમ.
ખૂબ સરસ ચર્ચા રહી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.